નેક્સ્ટ ગાથાની લિંક જોઈએ આપણે. સદગુરુના ચરણ કમળે પોતાનું અર્પણ કરે છે બધું. સંબંધ એક, શ્રી ગુરુના પરમ ઉપકારનો પ્રત્યુપકાર વાળવાનો ભાવ સુપાત્ર શિષ્યને થતા તે હવે ઉપકારનો બદલો વાળી શક્યતા ઉપર શકવાના ઉપર વિચાર કરે છે. બીજું, શ્રી ગુરુના પાવન ચરણમાં વિનમ્ર ભાવે આત્મનિવેદન કરતા તે કહે છે. શું કહે છે? શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો વર તું ચરણાધીન. શબ્દાર્થ છે શું પ્રભુ ચરણ કે ચરણ એટલે ચરણ કમળ, ચરણ કને ધરું, કને એટલે શું? કને એટલે પાસે, ચરણ આગળ, કને ધરું, ધરું એટલે અર્પણ કરું. આત્માથી સૌ હીન, હીન એટલે ઉતરતું, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન. તે તો પ્રભુએ આપ્યો એટલે તે એટલે શું? તે એટલે આત્મા, જે આગલી લાઈનમાં છે ને, આત્માથી સૌ હીન, તે તો પ્રભુએ આપ્યો એટલે એ આત્મા તો આપે આપ્યો પ્રભુ. વર્તુ ચરણાધીન, હું હવે, ચરણ એટલે આજ્ઞા, હવે હું આપના આજ્ઞાને આધીન રહીશ એવું કમિટમેન્ટ કરે છે. જો પ્રભુએ આત્મા નથી આપ્યો, એમ બોલાય છે કે તે તો પ્રભુએ આપ્યો, શું આપ્યું છે? આત્મજ્ઞાન આપ્યું છે. અને આનો આપણે સંક્ષેપ તરફ જોઈ લઈએ. હે પ્રભુ, આપના ચરણ કમળે હું શું ધરું કે જેથી આપના અમાપ ઉપકારનો બદલો વાળી શકાય? જગતના સર્વ પદાર્થો આત્મા કરતાં ઉતરતા છે, આત્મા એટલે કે આત્મજ્ઞાન તો આપે જ મને આપ્યું છે, તેથી મારા માટે કંઈ પણ અર્પણ કરવું અશક્ય છે. હું દ્રઢતાથી નિશ્ચય કરું છું કે હવે પછીની મારી સર્વ વર્તના આપની આજ્ઞા અનુસાર થાવ. આ કેટલો મહિમા છે આ ગાથાઓનો, કે શ્રી લઘુરાજ સ્વામીએ શું કર્યું હતું, તો કે આ ગાથાઓ માત્ર આત્મસિદ્ધિમાં રહે એમ નહીં, પણ એમાંથી એમને બહાર કાઢી અને સેમાં મૂકી, તો કે દેવવંદનમાં મૂકી, જેથી કરીને સવાર સાંજ દિવસમાં બે વખત આપણે આ અહો અહોનું ભાવ પ્રગટ કરી શકીએ. એટલે જ કીધું ને કે બાળક હોય ઘરમાં, જેમ જેમ મોટું થાય ત્યારે પહેલાં નવકાર મંત્ર શીખવાડશું, પછી આપણે ત્રણ મંત્ર સમજાવશું, પછી શું આવશે? તો કે અહો અહો શીખી જા. કેમ અહો અહો? કારણ કે બધા જ શાસ્ત્રો વાંચી અને જે કૃતજ્ઞતાનો ભાવ આવે એ ભાવ આ ચાર ગાથાની અંદર છે. કેટલી સુંદર વાત કરી સાહેબજી, વાત કરી હતી કે હમણાં કોવિડના સમયમાં ઘણી વખત ઘણાને આરાધના કરાવવાની હોય તો સાહેબજી પહેલાં શરણું અપાવે, સિદ્ધનું શરણું, સાધુજીનું શરણું, અને ત્યારે આ જે ગાથાઓ છે એનું પારાયણ કરાવે એમની પાસે. અને પછી બધી વાત કરી હતી કે કઈ રીતે એમને આત્માનો મહિમા, ભેદ જ્ઞાન અને પ્રત્યાખ્યાન આ બધું સાહેબ સાધનામાં કરાવતા હોય છે. તો એમાં આ જે આખો મહિમા છે સેનો, કૃતજ્ઞતાનો, એની વાત અહીં કરી. હવે આ સમજ્યા પછી અહો અહો કેટલું અર્થપૂર્ણ લાગે છે કે નહીં? હા, કેટલું હૃદયસ્પર્શી આપણને લાગે છે. શુદ્ધાત્મ સ્વરૂપની પ્રતીતિ એક, અને બીજું પોતા ઉપર અમાપ ઉપકાર જે થયો એ બંને થકી આ બધું બહાર નીકળે છે, આ ઉદ્ગારો બહાર નીકળે છે ના અહો અહોના. અને કેવું છે એ શિષ્ય કહે છે, આ પામર પર આપે શું કર્યું? હું સંસાર, હવે જ્યારે જ્યારે આ હું બોલું ને ત્યારે બધા પોતપોતાનું રિવાઇન્ડ કરીને જોજો, બહુ ભાવ આવશે. હું, ઓ ગુરુદેવ એમ કહે છે, ઓ ગુરુદેવ, હું સંસારમાં ખોવાયેલો હતો, ભટકતો હતો, આપે મારો હાથ પકડ્યો. કેટલી સરસ વાત છે. ઓ ગુરુદેવ, આપે મને માર્ગદર્શન આપ્યું. યાદ કરો પહેલી મીટિંગ આપણી, પ્રથમ મિલન સાહેબ સાથેનું, આપે મને માર્ગદર્શન આપ્યું. જ્યારે જ્યારે હું એકલો પડી ગયો ત્યારે મને સાથ આપ્યો. જ્યારે હું મોંથી મૂંઝાયો, મોંથી મૂંઝાય ને આપણે ક્યારેક ક્યારેક એવી આપીએ, ત્યારે મારી મૂંઝવણ દૂર કરી અને મને સ્પષ્ટતા આપી. જ્યારે હું દેહાધ્યાસમાં ફસાયેલો હતો ત્યારે અજ્ઞાનરૂપી અંધકારને, પડદાને ફાડી નાખ્યો, આત્માનો મહિમા જગાડ્યો મારા જીવનમાં, અને શું આપ્યું? આત્મ જાગૃતિ આપી મને. અને પછી એ આત્મજાગૃતિ વડે સમાધિ પ્રાપ્ત થઈ, મને આત્મજ્ઞાન થયું. એટલે કહે છે તે તો પ્રભુએ આપ્યો, શું મને આત્મા આપ્યો, સ્વની જાગૃતિ આવી, આત્માની જાગૃતિ આપી, અર્થાત મને આત્મજ્ઞાન આપ્યું. હવે સમય આવ્યો છે. હવે આપણી આખી કથા હતી, હા, પ્રથમ ક્યાં સંસારમાં ભટકેલા હતા ત્યાંથી ક્યાં પહોંચાડ્યા આપણને, હા, આત્મજ્ઞાન સુધી પહોંચાડી દીધા. તો હવે સમય આવ્યો છે શેનો, તો કે ઋણ અદા કરવાનો. મારે ઋણ અદા કરવું છે પ્રભુ આપને. એટલે શું વિચારે છે કે મારે કંઈક તો આપવું છે આપને. શું આપું? સોનાની પેન આપું, ચશ્મા આપું, શું આપું? અને નક્કી કરે છે. અને આ પ્રશ્ન કોને પૂછે છે? સદગુરુને પૂછે છે ને કે શું પ્રભુ ચરણ કને ધરું, નહીં? હા, સદગુરુ નથી, સદગુરુ તો નિષ્કામ કરુણાશીલ છે, તો સમાધિમાં છે. શિષ્ય પોતે વિચારે છે કે હું એમને શું આપું, કઈ રીતે મારું આ ઋણ અદા કરું, કેરીનો ટોક કરંડિયો આપું કે કોઈ કોહિનૂરનો હીરો આપું, શું કરું એમ વિચાર કરે છે. ઘણા બધા ઓપ્શન્સ આવે છે. અને યંગસ્ટર્સની વાત હતી એટલે એ લોકો જેની સાથે રિલેટ કરી શકે, એટલે કે હું ટી શર્ટ આપું મારા ગુરુને, હું શર્ટ શૂઝ આપું, શું આપું. પણ એમ કરતાં કરતાં વિચાર કરતાં શું વિચારે છે, એન્ડ્સ જો સ્ટાર્ટ આનાથી થયું છે, એન્ડ્સ એનાથી થશે, એ પોતાને જ અર્પણ કરી દેશે. અને કઈ રીતે, એ આ ગાથાની અંદર બહુ સુંદર રીતે સમજાવ્યું છે. આ ગાથા બહુ જ સુંદર છે. કેમ? કારણ કે ભક્તિથી ભરેલી છે. આદર્શ શિષ્યની વાત કરી છે ને આદર્શ ગુરુની વાત કરી છે. આદર્શ ગુરુ કેવા? કબીરજીની વાત કરી ને, ગુરુ એસા ચાહીએ જેને કાંઈ જોઈતું નથી, અને શિષ્ય એસા ચાહીએ જેને બધું જ આપી દેવું છે. વાહ, શું વાત કીધી. કંઈ પણ પોતા પાસે રાખવું નથી, બધું. પણ જ્યારે એ વિચારે છે આપવાનું, ત્યારે એમ થાય છે કે આપ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો. અસમર્થ આપણે છો સદગુરુ, કંઈ પણ લેવાને નિષ્પૃહ છો. અને હું કંઈ પણ આપવાને, હવે ઉલટું નહીં કહેતા, હું કંઈ પણ આપવાને નિષ્પૃહ છો, કંઈ પણ આપવાને અસમર્થ છું. તો પ્રાચીન કાળમાં આ એક બહુ સુંદર પદ્ધતિ હતી. શું? તો કે ત્યારે સ્કૂલ નહોતી, પણ ગુરુકુલ હતી. ગુરુકુલ ઉપરથી સ્કૂલ આવ્યું, બરાબર. તો એ કાળમાં કેવું હતું કે શિષ્ય ગુરુ પાસે જાય, એમની સાથે રહે, અને ઉપનિષદ એટલે એમના ચરણમાં બેસી અને જ્ઞાન પ્રાપ્ત કરે. નિકટમાં બેસી, ઉપનિષદ નિકટમાં બેસી અને જ્ઞાન પ્રાપ્ત કરે. અને કેવું હતું કે આખી શિક્ષા પૂરી થાય પછી જ્યારે પાછું જવાનું હોય ત્યારે એ ગુરુને વિનંતી કરે અને ગુરુ દક્ષિણા એમના ચરણોમાં ધરે, જેને આજના કાળમાં ફીસ કહેવાય છે. પહેલાંના કાળની અંદર એ જે પ્રાચીન કાળ હતું ત્યારે શું હતું કે શિક્ષા પૂરી થાય ત્યારે શિષ્ય આપે. અત્યારે શું છે? પહેલાં આપો પછી શિક્ષા મળશે. તો કેવું, અને ત્યારે બહુ એક પ્રખ્યાત જે વાર્તા છે દ્રોણાચાર્ય અને એકલવ્યની, અને એમાં જે વાત કરી કે દ્રોણાચાર્ય એની પાસે અંગૂઠો માગે છે ગુરુ દક્ષિણા રૂપે, અને ત્યારે સાહેબે ખાસ કીધું હતું કે એમને શું કામ માગ્યું હતું, શું હતું એ વખતની શું પરિસ્થિતિ હતી એ આપણને ખબર નથી. યુધિષ્ઠિરનું દ્રષ્ટાંત આપ્યું હતું કે એવું બધું હશે, એ જ્યારે ઊંડાણમાં જાઓ ત્યારે ખબર પડે કે કઈ પરિસ્થિતિમાં એ થયું હતું. અત્યારે આપણે શેના ઉપર ફોકસ કરવાનું છે? શિષ્ય ઉપર. શિષ્યએ ગુરુ દક્ષિણામાં શું આપ્યું? સર્વસ્વ જેવું. વિચાર કરો કે જેના થકી એ શ્રેષ્ઠ ધનુર્ધર છે, એ જ વસ્તુ એ એક સમય પણ લગાડ્યો નહીં, ગુરુએ માગ્યો ને થાળ કહીને આપ્યું. આ છે શું પ્રભુ ચરણક ને ધરું. સજ્જન હોય કોઈ પણ વ્યક્તિ, એ કોઈએ નાનો સરખો પણ ઉપકાર કર્યો હોય ને, સાહેબ એક્ઝામ્પલ આપ્યું શેનું, કોઈ કાંટો કાઢી આપ્યો હોય એટલો પણ જો કોઈ ઉપકાર કર્યો હોય ને, તો એ ઉપકાર વાળવાનો, એ પ્રતિઉપકારનો પ્રયત્ન કરે, એ સમય ગોતે, અને ગમે એમ કરીને એ પ્રતિઉપકાર વાળે, એ તક ગોતે કે કાંઈક પણ થાય ને એમને મારા પર ઉપકાર કર્યો તો મારે એમને માટે કંઈક કરવું છે. સાહેબે કીધું ને કે કિચનવાળા કંઈક કરે તો એની આપણે અનુમોદના કરીએ. કોઈ નાની સાદી વાત માટે પણ, તો અહીંયા તો શેની વાત છે? અહીંયા તો મને શું આપ્યું છે? આત્મજ્ઞાન આપ્યું. તો આત્મજ્ઞાન, આવો જે ઉપકાર કર્યો હોય એના સામે પ્રતિઉપકાર કરવાનો ભાવ આવે, આવે ને આવે જ. શક્ય જો કોઈ સજ્જન વ્યક્તિને આવો ભાવ થતો હોય તો આ તો શું શિષ્ય છે, યોગ્યતાવાળો શિષ્ય છે, પાત્રતાવાળો શિષ્ય છે. તો એનામાં તો આ હોય કંઈ નહીં. તો આવો ભાવ જાગવો જ જોઈએ. પાછો કેવો જાગવો જોઈએ? યુ શુડ હેવ એન અર્જન્સી. અર્જન્સી એટલે ગુજરાતીમાં તાકીદ કહીએ ને, તરત. હમણાં ને હમણાં મારે આ ઉપકાર. ત્યારે પછી એમ ન વિચારે કે એમને તો જે કંઈ પણ કર્યું છે તો નિષ્કારણ કરુણાથી કર્યું છે ને, એમને તો કાંઈ જોઈતું નથી ને. હવે જો એમને કાંઈ જોઈતું નથી તો પછી આપણે શું કામ એને ડિસ્ટર્બ કરવા. એ આવું વિચારતો નથી શિષ્ય. શું કહે છે કે ના, આટલો ઉપકાર થયો છે મારો તો મારે કંઈક ને કંઈક કરવું છે. અરે કેવું છે કે એમના થકી મને સત્સંગ મળ્યો છે તો સત્સંગ માટે પણ હું કંઈક કરું. પછી સાહેબે કીધું કે એનો મતલબ એમ નથી કે બધા જઈને પગ દબાવવાના, પણ આવો ભાવ આવ્યા વિના રહે નહીં. જો કોઈ સજ્જન વ્યક્તિને આવો ભાવ આવ્યા વિના રહે નહીં તો અહીંયા તો કોણ છે? તો કે સુશિષ્ય છે. હું કંઈક અર્પણ કરું, ભલે હું કંઈ કરી શકવાનો નથી તો પણ મારે કંઈક કરવું છે, મારે કંઈક કરવું છે એવો ભાવ જાગે છે. અને એ કીધું ને, શું પ્રભુ ચરણ કને ધરું, કને. હા, પછી સાહેબજી એમના જે પીએચડીના જે સર હતા એમની વાત કરી હતી કે એમને આ પોઈન્ટ કીધો હતો. શું? તો કે આ કને શબ્દ છે ને એ ચરોતર ભૂમિની લેંગ્વેજ, દરેક ક્ષેત્ર હોય ને એની એક ખાસિયત હોય, શબ્દ હોય, એ બોલવાની એક્સેન્ટ એટલે કે એ કહે ને કે એક રીત હોય બોલવાની. તો આ ચરણ કને, કને જે શબ્દ જે છે એ ચરોતર. અને કેવું સુંદર સાહેબ કીધું કે આ કોઈ બુકમાં નથી, નથી બુકમાં ક્યાંય લખાવાનું, પણ સાહેબે શું કીધું, આ હાર્ટ ટુ હાર્ટની વાત છે. એટલે પરમકૃપાદેવના હૃદયમાં શું હતું એ સાહેબજીએ એમના હૃદયથી આપણને કીધું છે કે શું હતું પ્રભુના ભાવમાં. તો કે જેમ પિતૃઋણ હોય, ગુરુ ઋણ હોય, માતપિતાનું ઋણ હોય, સમાજનું ઋણ હોય, એવી રીતે પરમકૃપાદેવે ભૂમિનું ઋણ ચૂકવ્યું. આ શું વાત. તો કે નડિયાદને પણ આત્મસિદ્ધિજીની અંદર વણી લીધી પરમકૃપાદેવે. તો કે શિષ્ય પોતાની ડ્યુટી છે, કર્તવ્ય છે એટલે કરે છે એવું નથી. મારે કંઈક ધરવું જોઈએ એમ નહીં, મારે ધરવું છે કારણ કે એવો વિનયવંત છે, એવો પાત્ર છે, એવો યોગ્ય જીવ છે. કેમ? કારણ કે અમાપ ઉપકાર મારા ઉપર થયો છે. અને એટલે જ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, સુપ્રભુ ચરણ, ચરણમાં ધરવાની વાત થઈ છે. હા, એક શાસ્ત્ર, કારણ કે શાસ્ત્ર જ્ઞાનીના વચનો છે એટલે એ ચરણમાં ન મૂકી શકાય. અને બીજું આહાર જે છે, આ બે વસ્તુ સિવાય કોઈ પણ વસ્તુ ગુરુના હાથમાં જો આપીને તો એ આશાતના છે, એમના ચરણમાં. અને સાહેબ, તો આપણે શું કરીએ, આપણે શું કરીએ? 5 કરોડનો ચેક હોય તો ક્યાં મૂકવાનો? નહીં સાહેબ. કેમ? કારણ કે એની નોંધ થવી જોઈએ. તો એટલે અહીંયા કેવું સરસ છે કે વિનય કેવો, આદર કેવી, ભક્તિ કેવી, એ પરમકૃપાદેવે અહીં આપણને શિષ્ય દ્વારા સમજાવી છે. એટલે શિષ્યનું કીધું ને કે શિષ્યના સ્ટાર્ટિંગથી જે બોધ આવે છે, ઉપોદઘાતથી સ્ટાર્ટ થયો છે, વિનય શું હોવો જોઈએ, એ વિનય એ શિષ્યએ કેવો અંદરમાં ઉતાર્યો છે એની આ પ્રૂફ. કે આ જે વિધિ છે અર્પણ કરવાની વિધિ, એમાં પણ એનો શું દેખાય છે, એ શિષ્યનો વિનય દેખાય છે. આપણે શું અર્પણ કરવાનું મન થાય, આપણે જે આપણને બહુ ભાવતું હોય ને, બહુ ગમતું હોય ને, એ અર્પણ કરવાનું મન થાય. એટલે ઘણું બધું આપણે વિચારીએ કે લિસ્ટ બનાવીએ કે આપણે શું ગુરુને આપણે અર્પણ કરી શકીએ. પણ આ શિષ્ય કેવો છે? આત્મજ્ઞાન પામેલો છે, અર્થાત આત્માનો મહિમા અનુભૂતિપૂર્વક જાણે છે. તે જાણે છે કે હું ગુરુના ચરણમાં કોહિનૂર પણ જો અર્પણ કરું ને તો એ આત્માની સામે કંઈ જ નથી. કેમ? કારણ કે આત્માનો મહિમા એવો અનુભવ્યો છે કે આત્માથી સૌ હીન. ચલો બીજી વસ્તુ બધી આપણે લાગે કે ના આ તો હીન છે, આ હીન છે, પણ કોહિનૂર, કોહિનૂર ડાયમંડ તો એ પણ શું છે? આત્માથી સૌ હીન. અરે મારા ગુરુ જે આત્મામાં લીન છે, આત્માના આનંદમાં ઝૂલી રહ્યા છે, એ કેરી હોય કે કોહિનૂર હોય એમને શું ફરક પડે છે? એટલે જ જો હું આત્મા સિવાય બીજી કોઈ પણ વસ્તુ એમને અર્પણ કરું ને એમને, તો એ શું છે? એમનું અપમાન બરાબર છે. એટલે એ શું વિચારે છે કે હું બધું ભલે અર્પણ કરવાનો મને ભાવ થાય, કારણ કે મને વસ્તુ ગમતી હોય, એનો મહિમા હોય, ચલો એના માટે હું એનું મમત્વ છોડવા માટે અર્પણ કરું, પણ મારા ગુરુ આનાથી ખુશ થવાના નથી. કેમ? કારણ કે આખા જગતમાં સૌથી શ્રેષ્ઠ, બેસ્ટ વસ્તુ શું છે? આત્મા. એટલે વિચારે છે કે હું આત્મા અર્પણ કરું, આત્મા એમને આપું ભેટ તરીકે, તો થાય કે એ કેવી રીતે કરી શકાય? કારણ કે એ તો પ્રભુએ મને આપ્યો છે. તમે મને આત્મસ્વરૂપ સમજાવ્યું, એનો મહિમા જગાડ્યો, પછી શું કર્યું, મારો દેહાધ્યાસ થોડ્યો, આત્માની જાગૃતિ આપી, આત્માની અનુભૂતિ કરાવી. અને સાહેબ અહીંયા મેન્શન કર્યું હતું કે સ્થાનકવાસી નમુથુણમની અંદર જીવદયાણમ બોલે છે, કેમ? કારણ કે હું તો પોતાને દેહ રૂપે માનતો હતો. આપે શું કર્યું મને? મને આત્મા આપ્યો એટલે મને જીવ આપ્યો. હવે જે મને આત્મા આપ્યો એ જ વસ્તુ એમ સાહેબ કીધું ને, વિચાર કરો કોઈ આપણને ગિફ્ટ આપ્યું હોય, થોડાક વર્ષો પછી એ જ પછી આપણે એને આપીએ અને પછી એ લોકો કે આ તો મેં તમને આપી હતી, કેવું અપમાનિત ફિલિંગ થાય ને. અને શિષ્યને પણ વિચાર આવે છે કે એટલે ચાંદીનો સિક્કો પાછો આપે કોકને આપણે, એના જેવું થઈ ગયું. તો આ તો આત્મા તો પ્રભુ આપે આપ્યો છે, અને હવે શું કરે છે? એ સંકલ્પ કરે છે કે હું બીજું કાંઈ આપી નહીં શકું, તો શું આપવું છે? મારું હવે પછીનું જીવન વર્તુ ચરણાધીન, અર્થાત આપની આજ્ઞા અનુસાર મારું જીવન રહેશે. જે મેચિંગ કપડાં પહેરીએ ને, બધું મેચિંગ રાખીએ ને, એ મારું જીવન શેને મેચિંગ હશે? આપની આજ્ઞાને મેચિંગ મારું જીવન હશે. એટલે કહે છે વર્તુ અહીં હવે હી ઇઝ એક્સેપ્ટિંગ સર્વિટ્યુડ. સર્વિટ્યુડ એટલે શું? દાસત્વ સ્વીકારે છે, જે હવે આગલી ગાથાની અંદર એનો વિશેષ આવશે. તો મારી બધી જ વૃત્તિ, મારી બધી જ પ્રવૃત્તિ આપની આજ્ઞા અનુસાર થશે. શરૂઆત શેનાથી થઈ હતી? શું પ્રભુ ચરણ કને ધરું. શરૂઆત આનાથી થઈ હતી. અંત શેનાથી થાય છે? પોતાને જ અર્પણ કરી દે છે. હવે વર્તુ આજ્ઞા દીન. તો આનું ગાન કરીએ આપણે સૌ મળીને. બધા સાથે ગાજો, મોટેથી ગાજો, આમ દિલથી ગાજો, નાભીમાંથી ગાઈએ આપણે. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન.